વાલ્મીકીજી ને ત્યાં પ્રભુનું ખૂબ સુંદર સ્વાગત થયું. ભગવાને ઋષિની પાસેથી કંઈક માર્ગદર્શનની અપેક્ષા રાખી વનવાસમાં, તો ભગવાને પણ જે પ્રમાણે આદર કર્યો વાલ્મીકીજીનો, વાલ્મીકીજીએ જ પ્રમાણે સત્કાર કર્યો. વાલ્મીકીજી પ્રભુને બિલકુલ સ્પષ્ટ કરે છે કે તમે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સ્વયં છો, અને આ પ્રાકૃત એક સામાન્ય રાજાની માફક, એક મનુષ્ય રાજાની માફક આ બધી ક્રિયાઓ કરી રહ્યા છો. કહુ કરહુ જસ પ્રાકૃત રાજા. અને કોઈ સામાન્ય વ્યક્તિ હોય, ના દુનિયાને એક નાના સરખા રજવાડાનો કોઈ નાનો રાજવી હોય, એ રીતનો આપનો વ્યવહાર છે. પણ આપ વ્યવહાર ભલે એ રીતનો છે, આપ કોઈ સામાન્ય નથી. નરત અનુધારે આપ તો સાક્ષાત સ્વયં પરબ્રહ્મ મનુષ્ય શરીર ધારણ કરીને પધાર્યા છો. રામ દેખ સુની ચરિત. પ્રભુ આપનું જે જીવન છે, આપની જે જીવનની લીલાઓ છે, એ જોઈને સાંભળીને જે જડ માણસો છે એને એમ દેખ આવું હતું હશે. કદાચ જડ માણસની મનોવૃત્તિ પણ એવી હોય, અશ્રદ્ધા વાળી હોતું હશે આવું હતું. એમ પોતાના પોતાનીમાં તર્ક વિતર્ક કરી અને પ્રભુને સ્વીકારવાની કે પ્રભુને પામવાની અંદરથી જરાય પણ આમ કોઈ ભાવ જ, ભક્તિ જ ન જાગે. જડમો હોય હશે વાત, તો કોક જતો હશે, કોક રાજાનો છોકરો છે ને જાય છે વન, જડમો હોય, એમાં શું મોટી વાત છે. એમ અનેક પ્રકારની ઉપેક્ષા વૃત્તિ, એટલું જ નહીં કદાચ ઈર્ષા પણ જાગે જડ માણસ, અને કોઈ ને કોઈ પ્રકારની એવી ઈર્ષા કરતા, જેમ આપણે પણ સામાન્ય વ્યવહારમાં કોઈ માણસની ઈર્ષા થઈ જાય, એમ એ જડમતીના જેની પાસે વાસ્તવિક સાચી સમજણ નથી, ઘણી વાર માણસને ઓળખવો મુશ્કેલ થઈ પડે. એ વ્યક્તિ કોણ છે? સજ્જન. તો સજ્જનને ઓળખવાની ભૂલ કરનાર માણસ જડ હોય છે. કે આવો સજ્જન પરોપકારી સાધુ જીવન વાળો અને એને કોઈ ઓળખી ના શકી, એના પ્રત્યે ઉપેક્ષા ઘૃણા નફરત જડમો. આવા પ્રકારની વિકૃતિઓને કારણે વાસ્તવિકતાને પોતાના અજ્ઞાનને કારણે સમજી જ ન શકે. પેલો પાઠ ભણેલા ને પારસ મણી ફેંકી દીધો, જડમો. આ તો કઈ હોતું હશે. પ્રભુને ઓળખવાને બદલે આ જગતના ચાકચિક્યને ઓળખ, કાચ કિરીચ બદલે તે લેહી કરતે ડારી પરસમણી. પારસમણી હોય પણ એને પથરો સમજીને ફેંકી દે, અને આજકાલના પેલા ચમકતા કાચના પ્લાસ્ટિકના એ ભેગા કરવા બેસી જાય, એની કોઈ કોડીની કિંમત ના હોય. આમ ચોટાડ્યો હોય ને જડ્યો હોય ને તો લાગે કોહો ઝાક જમાડ છે, પણ પ્લાસ્ટિક ના જ હોય, પણ એની અંદર જડમો હોય. સત્ય તો એની અંદર છે નહીં, માત્ર આકર્ષણ છે, સત્ય નથી. એટલે જડ માણસ આકર્ષણમાં ખેંચાઈ જાય, પણ સત્ય તરફ એની દ્રષ્ટિ જ ન હોય, એટલા માટે કહ્યું જડમો. અને બુદ્ધ હોય જે બુદ્ધિશાળી હતા એટલે સમજવું માણસ કે જે સમજવું હતા જેનું સંત સાધુ જીવન હતું એવા માણસ એવી વ્યક્તિઓ તો આનંદ પામ્યા કે ભલે ભગવાન ન દેખાવતા હોય પણ આવા સુંદર આવા સરસ આ રાજકુમારો અને આ વનની અંદર અને આપણને ક્યાં આ લાવો મળવાનો હતો. કદાચ રાજમહેલની અંદર જ રહ્યા હોત તો આપણને કોણ પેસવા દેવાનું હતું. આ તો વનવાસમાં નીકળ્યા છે તો આપણને દર્શન થયા કે આપણે મળી શકીએ. બુદ્ધ હોય અને જે શ્રદ્ધાળુ હતા સંત હૃદયજનું હતું એને એ સીતારામજી લક્ષ્મણજી ની અંદર ભગવાનના દર્શન જેમ વાલ્મીકીજી ને દર્શન. એટલે વાલ્મીકીજી પણ કહ્યું જડમો હૈ, જે જડતા ભર્યા છે જેનામાં કોઈ વિવેક નથી એ સમજણ શક્તિ નથી એ તો જતા હશે કોઈ એમ કરીને કાઢી ના. પણ બુદ્ધ હોય સુખાર, ઘણી વાર જતા હઈએ પણ કોઈક સારી વસ્તુ હોય એ લાવીને જરા જોતા જઈએ શું વાંધો છે, એની કલા શું છે, એમાં કઈ વિશિષ્ટતાઓ છે એ તો જોઈ લે. જોયું છે તો કોઈક દિવસ તો આમ બુદ્ધ હોય સુખારે કોઈ ને કોઈ રીતે જે ભાવિકો છે શ્રદ્ધાળુઓ છે જે સમજુ માણસ છે એ જઈને જોઈને એમાંથી આનંદ માણે. વાલ્મીકીજીએ વનવાસ દરમિયાન જે કોઈ મળે એના સંપર્કમાં આવે ભગવાનની નજીકમાં એ બધાના માનસ કેવા છે એ બધા જ વાંચીને અહીંયા આગાડી લખી દીધા કે આ માણસો વનવાસની અંદર આવા આવા 14 વર્ષ સુધી મળ્યા. બુદ્ધ જડમો હઈ, રાવણ શું થયું, જડ હતો, ભલે વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો, વેદનો પારંગત હતો, શિવ ભક્ત હતો, છતાં અમુક બાબત એની જડતા એને એની અંદર ભગવાનની અંદર મોહ વેર ઝેર એવું ઉત્પન્ન. પણ એનો જ ભાઈ વિભીષણ હતો. બુદ્ધ હોય સુખારે, એ જ પ્રભુએ એને સુખ આપ્યું, આનંદ આપ્યો, રાજ આપ્યું, સત્તા આપી. અને એ જ કુંભકર્ણ ભલે રાક્ષસી આસુરી વૃત્તિ હતી, ઊંઘતો હતો અને ખાતો હતો, છતાંય રાવણને કહ્યું ભલન કિન્ન તે નિશ્ચર ના અબ મહી આઈ જગાય સીતા. આ તો ભગવાન સ્વયં છે, ત્યાં આ સારું કર્યું નથી અને હવે મને ઉઠાડીને તે શું કરવું, શું કર્યું, આ શું મળીશ. જગદંબા હરી આની સઠ અબચાહત કલ્યાણ, મૂર્ખે કહી દીધું, સઠ કહી દીધું. તો આમ જડ તરીકે રાવણ ને લીધો અને બુદ્ધ તરીકે વિભીષણ, અને તે છતાંય કુંભકર્ણને પણ ભગવાનના પ્રત્યેનો એક આદર સદભાવ વાળી ત્રણે આવી ગયા. એને ભગવાન પ્રત્યે બિલકુલ વેર ભાવ ઉત્પન્ન કર્યો. બીજો કે જેણે ભક્તિ ભગવદ ભક્તિ અપનાવી લીધી અને કુંભકર્ણે સદભાવ પ્રભુ પાસે. આમ જડમો હઈ બુદ્ધ હોય સુખારે, 14 વર્ષના વનવાસ દરમિયાન આવા તો કેટલાય માણસો માર્ગની અંદર મળ્યા હશે, સંપર્કમાં આવ્યા. વાલ્મીકીજીને પૂછ્યું ને કે હું ક્યાં રહું, કે મને એવી જગ્યા બતાવો જ્યાં કોઈ પણ તપસ્વી ઋષિઓ મારાથી હું વિક્ષેપ ન કરી. એટલે વાલ્મીકીજી મનમાં વિચાર કર્યો કે આ સાક્ષાત પરબ્રહ્મ સર્વવ્યાપક અને ક્યાં રહું એમ પૂછે. એટલે તમે જો કહો કરવું સબ સાચા, પછી પ્રભુ આપ જે કહી રહ્યા છો એને આપ સાચું કહો. વાલ્મીકીજી તો પ્રભુને પરમ રીતે સમજી શક્યા છે. ઝવેરી હોય તે જ ઝવેરાતની સાચી કિંમત આંકી શકે, સામાન્ય માણસનું કામ. તો વાલ્મીકીજી પ્રભુના સાક્ષાત્કારના ઊંચામાં ઊંચા ઝવેરી છે અને પ્રભુના અવતાર કાર્યની અંદર પ્રભુની એક એક બાબતને બહુ સૂક્ષ્મ રીતે નિહાળીને જોયે છે. ઓહો, આની કિંમત તો વધતી જ જાય છે, વધતી જ જાય છે. સરસ મોટાનો આટલા કેરેટનો છે, અંદર આવા ધાગા નથી, અંદર તિરાડ નથી, અંદર કોઈ એનો રંગ પણ સરસ છે, આકાર પણ સરસ મોટો છે, પહેલ સરસ પાડેલા છે. એમ ધીરે 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 આમ જોતો જાય ને એના મગજમાં કિંમતનો આંક ઊંચો વધતો. એમ વાલ્મીકીજી પણ પ્રભુને પારખવા વાળા જરૂરી છે ને, એટલે પ્રભુને આ પ્રમાણે ખૂબ ભાવથી દર્શન પામી અને આપણી સમક્ષ મૂકી દીધા. પછી કે છે, હવે જો કદાચ ઝવેરાત બોલતું હોય તો એને ઝવેરી કે તુમ જો કહું કરાવું સમજ. હવે જો તમે જે કહો છો એ સાચું કરી બતાવો. અહિયાં ભગવાને એમ કહ્યું કે હું ક્યાં જઉં, તો તમે સાચું કરી બતાવો, તમારે ક્યાં જવું છે, કરવું સાચા, ક્યાં નથી તમે એ પહેલા કહો મને. અને પછી તમે જ્યાં ન હો ત્યાં જઈને રહો, કરવું સાચા, તમે કહો છો એ પ્રમાણે સાચું કરો, મારું તો કોઈ ગજું નથી. કે ભક્ત કે આવા તપસ્વી પરમ તત્વને ઓળખી ગયા પછીથી કે એની આગળ બધું જ શક્તિહીન છે. પાછું પછી પ્રભુને જાતે જ કે છે, હવે આપ આપના શ્રી મુક્તિ કહો અને એ પ્રમાણે જે કરવાનું હોય તે કરો. પણ તે છતાંય એક લૌકિકતાનું દ્રષ્ટાંત આપી દીધું, તસ કાચ્ય તસ જાહ્ય ના. વાતે સાચી છે, વાલ્મીકીજીએ વ્યવહારુ ઉકેલ બતાવી દીધો કે જેવો તમે ભાગ ભજવવા માટે આવ્યા હો, નાટકમાં તમારું પાત્ર ભજવવા આવ્યા હો, એ પ્રમાણે તમારે એનો વેશ ધારણ કરવું. જસ કાચ્ય નાચ્ય, અને જેવો વેશ લીધો હોય એ પ્રમાણે નાચવું પડે અને એ પ્રમાણેનો તમારો વ્યવહાર વર્તન છે. એટલે ભલે આપ કહેતા હો કે હું તો રાજા દશરથ નો રાજકુમાર છું, પણ આપ જે સ્વયં પરબ્રહ્મ પ્રભુ છો એ જે છો એ તો છો જ, પણ અત્યારે આપ એક નાટકના એક પાત્રનો વેશ લઈને આવ્યા છો અને એ પ્રમાણે ભજવી રહ્યા છો, એ આપની ઈચ્છાની વાત.